એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ પાયાના વિષય પર વાત કરવાના છીએ, ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન,
જે આપણા અસ્તિત્વના મૂળમાં છે.
બરાબર. અને આ સમજવા માટે આપણે બે ખૂબ જ મહત્વના પુસ્તકોનો આધાર લઈ રહ્યા છીએ. આ લખ્યા છે પ્રખ્યાત ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાનીઓ બ્રાયન અને ડેબોરા ચાર્લ્સવર્થ દ્વારા.
હા, એક છે ઇવોલ્યુશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને બીજું એમનું વિસ્તૃત પુસ્તક ઇવોલ્યુશન.
અને આ વિષય એવું નથી કે ખાલી જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે છે, ખરું ને?
ના, બિલકુલ નહીં. એટલે ઉત્ક્રાંતિ તો આપણી આસપાસ આમ જુઓ તો સતત બની રહી છે.
જેમ કે
અરે, આ કોવિડના નવા નવા વેરિયન્ટ્સ આવે છે, અમુક દવાઓ કેમ કામ કરતી બંધ થઈ જાય છે, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સની વાત. બરાબર. ખેતીમાં જીવાતોનો ઉપદ્રવ બદલાય, આ બધા પાછળ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો જ છે. અને મૂળભૂત સવાલ કે પૃથ્વી પર આટલી બધી જાતના જીવો કેવી રીતે આવ્યા, એની ચાવી પણ ઉત્ક્રાંતિ જ છે.
સાચી વાત છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ, જોઈએ કે ચાર્લ્સવર્થ દંપતી આપણને ક્યાં લઈ જાય છે. પહેલા એમના વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ બ્રાયન અને ડેબોરા ચાર્લ્સવર્થ?
ચોક્કસ. બ્રાયન અને ડેબોરા ચાર્લ્સવર્થ પતિ પત્ની છે, અને બંને મતલબ કે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનના મોટા નામ ગણાય છે.
ઓકે.
બંને રોયલ સોસાયટીના ફેલો પણ છે, જે સાયન્સમાં બહુ મોટું સન્માન કહેવાય.
એમની ખાસિયત શું છે, મતલબ એમનું યોગદાન શું છે આ ક્ષેત્રમાં?
બ્રાયન ચાર્લ્સવર્થ જે છે, એમની પકડ પોપ્યુલેશન જેનેટિક્સ પર છે, એટલે કે વસ્તીમાં આનુવંશિક લક્ષણો કેવી રીતે બદલાય એના ગાણિતિક અને સૈદ્ધાંતિક પાસાઓ પર.
ઓ, એટલે મેથમેટિકલ બાયોલોજી જેવું.
હા, કંઈક અંશે. અને ડેબોરા ચાર્લ્સવર્થ વનસ્પતિ ઉત્ક્રાંતિના નિષ્ણાત છે, ખાસ કરીને છોડમાં લિંગભેદ અને આનુવંશિક વિવિધતા કેવી રીતે જળવાય છે એના પર એમનું ઘણું કામ છે.
એટલે એક ગણિત અને સિદ્ધાંત તરફ, અને બીજા વનસ્પતિ જગત પર કેન્દ્રિત. રસપ્રદ કોમ્બિનેશન છે.
હા, અને એટલે જ એમનો ભેગો દ્રષ્ટિકોણ બહુ યુનિક છે. તેઓ શું કરે છે કે ડાર્વિનનો જે મૂળ વિચાર હતો ને કુદરતી પસંદગીનો,
હા,
એને આધુનિક જેનેટિક્સ અને મોલિક્યુલર બાયોલોજી સાથે જોડે છે. અને તેઓ ખાલી થિયરી સમજાવતા નથી, પોતે જ રિસર્ચર છે આ ફિલ્ડના.
એટલે એમના લખાણમાં અનુભવ બોલે.
બિલકુલ. એટલે જ ઊંડાણ અને સ્પષ્ટતા બંને હોય છે. ઉત્ક્રાંતિ કેવી રીતે થાય છે, મતલબ કે એની પાછળની જેનેટિક મિકેનિઝમ શું છે, એ બહુ સરસ રીતે સમજાવે છે.
તો આ જે બે પુસ્તકોની આપણે વાત કરી, એમનો મુખ્ય હેતુ શું છે, કોના માટે છે આ પુસ્તકો?
જો, પેલું જે નાનું પુસ્તક છે ઇવોલ્યુશન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એ સામાન્ય વાચકો માટે છે.
ઓકે.
એકદમ સરળ ભાષામાં ઉત્ક્રાંતિના મુખ્ય મુદ્દા અને પુરાવા રજૂ કરે છે, અને ખાસ તો એ વાત પર ભાર મૂકે છે કે ઉત્ક્રાંતિ એ માત્ર કોઈ થિયરી નથી, મતલબ કે ખાલી અટકળ નથી.
હા, જેમ લોકો સામાન્ય રીતે થિયરી શબ્દ વાપરે છે તેમ.
બરાબર. પણ એ વિજ્ઞાનનું એક મજબૂત પુરાવા આધારિત માળખું છે.
અને બીજું પુસ્તક, પેલું મોટું ઇવોલ્યુશન,
એ વધુ ઊંડાણપૂર્વક છે, જે વિદ્યાર્થીઓ હોય કે જેને વિષયમાં વધારે રસ હોય એમના માટે. પણ બંને પુસ્તકોનો સેન્ટ્રલ મેસેજ એક જ છે.
શું છે?
કે કુદરતી પસંદગી દ્વારા થતી ઉત્ક્રાંતિ એ જીવવિજ્ઞાનનો સૌથી પાવરફુલ અને એકીકૃત કરતો સિદ્ધાંત છે. એ જ સમજાવે છે કે પૃથ્વી પર અબજો વર્ષોમાં કેવી રીતે એક સાદી શરૂઆતથી આટલી બધી અકલ્પનીય વિવિધતા અને જટિલતા આવી.
તો ચાલો આ જટિલતાને થોડી સરળ બનાવીએ. આ પુસ્તકો આપણને ક્યાંથી શરૂ કરાવે છે? સીધા ડાર્વિનથી જ?
મોટે ભાગે હા. જો કે એવું નથી કે ડાર્વિન પહેલા કોઈએ વિચાર્યું જ નહોતું કે સજીવો બદલાય છે. લમાર્ક જેવા વિચારો હતા.
હા, પેલું જિરાફની ડોકવાળું ઉદાહરણ.
હા,
પણ ડાર્વિન અને એમના જ સમયના આલ્ફ્રેડ રસલ વોલેસ, એમણે પહેલીવાર એની પાછળની એક બહુ જ સંતોષકારક પદ્ધતિ આપી, કુદરતી પસંદગી.
ડાર્વિનની પેલી બીગલ જહાજ પરની સફર, એ તો બહુ ફેમસ છે ને, ખાસ કરીને ગેલાપાગોસ ટાપુઓ.
બરાબર. ગેલાપાગોસના ફિન્ચ પક્ષીઓનો એમનો અભ્યાસ એ ખરેખર બહુ મહત્વનો રહ્યો.
મેં વાંચ્યું છે એના વિશે. દરેક ટાપુ પર અલગ અલગ ચાંચવાળા ફિન્ચ, જણે ત્યાં જે ખોરાક મળે એ ખાવા માટે જ એમની ચાંચ બની હોય.
બિલકુલ. અને આ બધા અવલોકનો પરથી ડાર્વિને બે મુખ્ય વિચારો આપ્યા. એક જેને કહેવાય વંશવેલો સુધારા સાથે, ડિસેન્ટ વિથ મોડિફિકેશન.
એટલે
કે બધું જ જીવન, પૃથ્વી પરનું બધું જ જીવન કોઈ એક સામાન્ય પૂર્વજમાંથી આવ્યું છે અને સમય જતાં તેમાં ફેરફારો થતા ગયા છે.
ઓકે, કોમન એન્સેસ્ટર.
હા, અને બીજો વિચાર કે આ ફેરફારનું મુખ્ય કારણ શું છે, તો એ છે કુદરતી પસંદગી, નેચરલ સિલેક્શન.
કુદરતી પસંદગી, નેચરલ સિલેક્શન, એટલે કે જે તે પર્યાવરણમાં જે સજીવ વધુ સારી રીતે ટકી શકે, વધુ સંતાનો પેદા કરી શકે, એના લક્ષણો આગળ વધે.
એકદમ બરાબર. આ વિચાર સાંભળવામાં તો બહુ લોજિકલ લાગે છે, પણ એના પુરાવા શું છે? ચાર્લ્સવર્થ આ પુરાવાઓની વાત કરે છે.
હા, અને બહુ જ વિગતવાર. પુસ્તકોમાં ઘણા નક્કર પુરાવાઓની ચર્ચા છે, જેમ કે સૌથી પહેલા તો અશ્મિઓ, ફોસિલ્સ.
હા, ડાયનોસોરના હાડકા ને એવું બધું.
હા, પૃથ્વીના પળમાંથી જે અવશેષો મળે છે એ ભૂતકાળના જીવનનો આખો ક્રમ બતાવે છે. અને અમુક અશ્મિઓ તો કમાલના હોય છે, જેમ કે આર્કિયોપ્ટેરિક્સ.
એ શું છે?
એ એક એવું અશ્મિ છે જે અડધું સરીસૃપ જેવું છે, ડાયનોસોર જેવું, અને અડધું પક્ષી જેવું. એને પાંખો પણ હતી અને દાંત પણ હતા.
ઓ, એટલે બે અલગ ગ્રુપ વચ્ચેની કડી.
બરાબર, ટ્રાન્ઝિશનલ ફોસિલ કહેવાય, જાણે ઉત્ક્રાંતિનો ચાલતો ફોટોગ્રાફ. પછી બીજો પુરાવો છે તુલનાત્મક શરીર રચના, હોમોલોજી.
એ રસપ્રદ લાગે છે.
છે જ. જુઓ, આપણો હાથ લો, પછી ચામાછીડિયાની પાંખ અને વેલનું ફ્લિપર.
હા, ત્રણેય બહુ અલગ કામ કરે છે.
બરાબર, કામ અલગ છે, પણ અંદર હાડકાની ગોઠવણ જુઓ તો મૂળભૂત રચના એક સરખી છે. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ્સ બધામાં.
ખરેખર આ તો નવાઈની વાત છે.
આ શું બતાવે છે? કે આ બધા અંગો કોઈ એક કોમન પૂર્વજના અંગમાંથી જ વિકસ્યા છે. મૂળભૂત ડિઝાઇન એ જ રહી, પણ કામ પ્રમાણે ફેરફાર થયા.
સમજાયું. અને પેલું જૈવ ભૂગોળ, બાયોજીઓગ્રાફી.
હા, જેમ તમે પેલું ગાલાપાગોસના ફિન્ચનું કહ્યું, એ ફિન્ચ દુનિયામાં બીજે ક્યાંય નથી મળતા. ઓસ્ટ્રેલિયાના કાંગારૂ અને બીજા માર્શ્યુપિયલ્સ છે એ મોટેભાગે ઓસ્ટ્રેલિયામાં જ કેમ છે? કારણ કે એમનો ઉદ્ભવ ત્યાં થયો અને પછી ત્યાં જ વિકસ્યા. આ બતાવે છે કે પ્રજાતિઓ સ્થાનિક રીતે વિકસે છે અને પછી ફેલાય છે.
ડાર્વિન પાસે આ બધા જ પુરાવા હતા, પણ એક મુખ્ય વાત એમને નહોતી ખબર, ખરું ને, કે આ લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે કેવી રીતે, વારસાની પદ્ધતિ શું છે.
બિલકુલ, એ ડાર્વિનના સમયની સૌથી મોટી ખૂટતી કડી હતી, અને એનો જવાબ આપ્યો ગ્રેગર મેન્ડેલે.
પેલા વટાણાના પ્રયોગોવાળા.
હા, એ જ. એમણે આનુવંશિકતાના નિયમો આપ્યા, જો કે એમના કામની કદર એમના જીવનકાળ પછી થઈ.
અને પછી આવી સૌથી મોટી ક્રાંતિ, ડીએનએની શોધ.
એક્ઝેક્ટલી, 20મી સદીની મહાન શોધોમાંની એક. ડીએનએ એ અણુ છે જેમાં બધી જ આનુવંશિક માહિતી, જીવનની આખી બ્લુપ્રિન્ટ સાંકેતિક ભાષામાં લખેલી છે, અને આ જ માહિતી પેઢી દર પેઢી ઉતરે છે.
અને આ ડીએનએમાં ભૂલો પણ થાય છે, જેને મ્યુટેશન કહીએ છીએ.
હા, જ્યારે કોષ વિભાજન થાય અને ડીએનએ કોપી થાય ત્યારે ક્યારેક ભૂલો રહી જાય, રેન્ડમ ભૂલો.
મોટા ભાગે તો એ નકામી હોય ને.
હા, મોટા ભાગે નકામી અથવા નુકસાનકારક હોય, પણ ક્યારેક બહુ જ ભાગ્યે જ કોઈક ભૂલ, કોઈક ફેરફાર એવો હોય જે સજીવને એના પર્યાવરણમાં થોડો ફાયદો કરાવી દે.
અને આ જ ફાયદાકારક ફેરફાર
એ જ ઉત્ક્રાંતિ માટેનો કાચો માલ છે, રો મટીરિયલ. કુદરતી પસંદગી પછી આ કાચા માલ પર કામ કરે છે, જે ફેરફાર ફાયદાકારક હોય એને પસંદ કરે છે.
તો કુદરતી પસંદગી કામ કરતી કેવી રીતે દેખાય? પુસ્તકોમાં એના ઉદાહરણો છે?
અરે, ઘણા છે. એક બહુ ક્લાસિક ઉદાહરણ છે ઇંગ્લેન્ડના પેપર્ડ મોથનું, એક જાતનું ફૂદુ.
હા, એ મેં સાંભળ્યું છે.
ઔદ્યોગિક ક્રાંતિ પહેલા ક્યાં ઝાડની છાલ લાઇકેનને લીધે આછા રંગની હતી, એટલે આછા રંગના મોથ એના પર છુપાઈ જતા, શિકારી પક્ષીઓથી બચી જતા. કાળા રંગના મોથ તરત દેખાઈ આવતા,
એટલે આછા મોથની સંખ્યા વધુ હતી.
બરાબર. પણ પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ, ફેક્ટરીઓનો ધુવાડો, પ્રદૂષણ, એનાથી ઝાડની છાલ પરની લાઇકેન મરી ગઈ અને છાલ કાળી થઈ ગઈ.
ઓ,
હવે ઊંધું થયું.
હા,
હવે કાળા મોથ છુપાઈ શકે અને આછા મોથ શિકારીઓને સહેલાઈથી દેખાય, એટલે કાળા મોથની સંખ્યા વધી ગઈ. અને પછી જ્યારે પ્રદૂષણ પર નિયંત્રણ આવ્યું, હવા ચોખ્ખી થઈ, લાઇકેન પાછી આવી, તો
ફરીથી આછા મોથની સંખ્યા વધી ગઈ. વાહ, જાણે કુદરત પોતે જ પસંદગી કરતી હોય.
બરાબર, પર્યાવરણ બદલાય એટલે પસંદગીનું દબાણ પણ બદલાય.
આજકાલ આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સની જે વાત કરીએ છીએ એ પણ આવું જ કંઈક છે.
હા, અને એ પેપર્ડ મોત કરતાં પણ વધુ ઝડપી અને આપણને સીધી અસર કરતું ઉદાહરણ છે.
કેવી રીતે?
આપણે જ્યારે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિક લઈએ ત્યારે એ દવા મોટાભાગના બેક્ટેરિયાને મારી નાખે છે. પણ બેક્ટેરિયાની વસ્તીમાં હંમેશા થોડી વિવિધતા હોય છે. કદાચ લાખોમાં એકાદ બે બેક્ટેરિયમ એવું હોય જેના ડીએનએમાં કોઈ રેન્ડમ મ્યુટેશનને કારણે એ દવાનો પ્રતિકાર કરવાની થોડી ક્ષમતા આવી ગઈ હોય.
એટલે બચી જાય.
હા, એ બચી જાય. અને પછી એની આસપાસ કોઈ સ્પર્ધા નથી એટલે એ ઝડપથી પોતાની સંખ્યા વધારે છે અને એના બધા વંશજો પણ પેલા પ્રતિકારક જનીનવાળા હોય છે.
ઓ બાપરે.
એટલે પછી એ દવા એ બેક્ટેરિયા પર કામ ન કરે.
બિલકુલ.
આ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. અને ભારતમાં ટીબી જેવા રોગોમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આ ઉત્ક્રાંતિ આપણી આંખ સામે થઈ રહી છે.
આ તો વાત થઈ એક જ પ્રજાતિમાં થતા ફેરફારની. પણ શું લાખો વર્ષોમાં આવા નાના નાના ફેરફારો ભેગા થઈને નવી પ્રજાતિઓ પણ બનાવી શકે?
હા, બનાવી શકે. અને એ પ્રક્રિયાને કહેવા સ્પેસિએશન, એટલે કે નવી પ્રજાતિઓનો ઉદ્ભવ.
એ કેવી રીતે થાય?
એની ઘણી રીતો છે, પણ સૌથી સામાન્ય અને સહેલાઈથી સમજી શકાય એવી રીત છે એલોપેટ્રિક સ્પીસિએશન.
એલોપેટ્રિક?
હા. માનો કે કોઈ એક પ્રજાતિની મોટી વસ્તી છે. હવે કોઈ ભૌગોલિક કારણસર એ વસ્તીના બે ભાગ પડી જાય, વચ્ચે કોઈ મોટી નદી આવી જાય કે પહાડ બની જાય કે દરિયો આવી જાય, એટલે બે ગ્રુપ એકબીજાથી અલગ થઈ જાય.
બરાબર.
હવે આ બંને ગ્રુપ અલગ અલગ પર્યાવરણમાં જીવે છે. ત્યાં કુદરતી પસંદગીના દબાણો અલગ અલગ હોઈ શકે. બંનેમાં નવા મ્યુટેશન પણ અલગ અલગ આવી શકે.
એટલે ધીમે ધીમે બંને ગ્રુપ આનુવંશિક રીતે જુદા પડતા જાય.
હા. અને હજારો કે લાખો વર્ષો પછી જો એ ભૌગોલિક અવરોધ દૂર થાય અને બંને ગ્રુપ ફરી ભેગા થાય તો બની શકે કે તેમનામાં એટલા બધા આનુવંશિક તફાવત આવી ગયા હોય કે તેઓ એકબીજા સાથે સફળતાપૂર્વક પ્રજનન જ ન કરી શકે.
એટલે કે હવે એ બે અલગ પ્રજાતિઓ બની ગઈ.
બરાબર. જાણે બે અલગ ભાષાઓ વિકસી ગઈ હોય જે એકબીજાને સમજી ન શકે. પેલા ગેલાપેગોસના અલગ અલગ ટાપુ પરના ફિંચ આનું ઉત્તમ ઉદાહરણ છે.
વાહ, હવે એક નવો શબ્દ સાંભળ્યો હતો, ઇવો ડીવો. એ શું છે? ઉત્ક્રાંતિ અને વિકાસ?
હા, ઇવોલ્યુશનરી ડેવલપમેન્ટલ બાયોલોજી. આ પ્રમાણમાં નવું પણ બહુ જ રોમાંચક ક્ષેત્ર છે. એ અભ્યાસ કરે છે કે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે અને એ વિકાસને નિયંત્રિત કરતા જનીનોમાં થતા ફેરફારો ઉત્ક્રાંતિને કેવી રીતે અસર કરે છે.
મતલબ ગર્ભ વિકાસના જનીનોમાં ફેરફારથી આખા શરીરની રચના બદલાઈ શકે.
બિલકુલ. અને ક્યારેક નાના ફેરફારથી પણ મોટા પરિણામ આવી શકે છે.
કઈ રીતે?
જો આપણા શરીરમાં અમુક માસ્ટર કંટ્રોલ જનીનો હોય છે, જેમ કે હોક્સ જનીનો.
હોક્સ જીન્સ?
આ જનીનો નક્કી કરે છે કે ભ્રૂણ વિકાસ દરમિયાન ક્યાં માથું બનશે, ક્યાં ધડ, ક્યાં હાથ પગ, ક્યાં પાંખો, જો હોય તો.
ઓકે, બોડી પ્લાન નક્કી કરતા જનીનો.
હા. અને સૌથી આશ્ચર્યની વાત શું છે ખબર છે?
શું?
કે આ હોક્સ જનીનો ફળમાખીથી લઈને ઉંદર અને મનુષ્ય સુધી બધામાં લગભગ સરખા છે.
શું વાત કરો છો?
હા, એમના ક્રમ અને કાર્યમાં અદ્ભુત સમાનતા છે. હવે વિચારો, આ માસ્ટર જનીનોમાં ક્યારે અને ક્યાં એક્ટિવ થાય એમાં થોડો ફેરફાર થાય તો આખા અંગની રચના કે સ્થાન બદલાઈ શકે છે.
એટલે કે ઉત્ક્રાંતિમાં જે મોટા મોટા ફેરફારો દેખાય છે, જેમ કે સાપમાં પગનું ગાયબ થવું કે પક્ષીઓમાં પાંખોનો વિકાસ, એ આવા માસ્ટર જનીનોમાં થયેલા ફેરફારનું પરિણામ હોઈ શકે.
હા, ઇવો ડીવો એ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે આનુવંશિક ફેરફારો વિકાસની પ્રક્રિયાને બદલીને નવી શારીરિક રચનાઓ, બોડી ફોર્મ્સ ઉત્પન્ન કરી શકે છે.
આ તો ખરેખર અદ્ભુત છે. અને માનવ ઉત્ક્રાંતિ વિશે શું? પુસ્તકો એના પર પ્રકાશ પાડે છે. આપણે ક્યાંથી આવ્યા?
હા, ચાર્લ્સ વર્થ આધુનિક પુરાવાઓની ચર્ચા કરે છે. આનુવંશિક પુરાવાઓ તો સ્પષ્ટપણે બતાવે છે કે આપણે આફ્રિકાના મહાન વાનરો, એટલે કે ચિમ્પાન્જી અને ગોરિલાના સૌથી નજીકના સંબંધી છીએ. આપણું અને ચિમ્પાન્જીનું ડીએનએ તો લગભગ 98-99% સમાન છે.
અને પેલા અશ્મિઓ, લ્યુસી ને એ બધા?
હા, અશ્મિભૂત પુરાવાઓ પણ છે, જેમ કે 32 લાખ વર્ષ જૂનું ઓસ્ટ્રેલોપિથેકસ એફેરેન્સિસનું હાડપિંજર, જે લ્યુસી તરીકે પ્રખ્યાત છે. એના જેવા અશ્મિઓ બતાવે છે કે આપણા પૂર્વજોમાં પહેલા બે પગે ચાલવાની ક્ષમતા, બાયપીડિયલિઝમ, વિકસી.
મગજ મોટું થયું એ પહેલા?
હા. મોટાભાગના પુરાવા એ તરફ ઇશારો કરે છે. બે પગે ચાલવાનું શરૂ થયું, હાથ મુક્ત થયા પછી ધીમે ધીમે મગજનું કદ વધ્યું અને ઓજારો બનાવવાની અને વાપરવાની શરૂઆત થઈ.
અને આપણે બધા મૂળ આફ્રિકાના છીએ એ વાત.
અત્યારની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સમજ એ જ છે કે આધુનિક માનવ એટલે કે હોમોસેપિયન્સ લગભગ 2-3 લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં ઉદ્ભવ્યા અને પછી લગભગ 60-70 હજાર વર્ષ પહેલાં એમની એક નાની વસ્તી આફ્રિકાની બહાર નીકળી અને ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ ગઈ.
એટલે આપણે બધા એ આઉટ ઓફ આફ્રિકા માઇગ્રેશનના વંશજો છીએ.
મોટેભાગે હા. જો કે હવે પ્રાચીન ડીએનએના અભ્યાસથી એ પણ ખબર પડી છે કે જ્યારે આપણા પૂર્વજો યુરોપ અને એશિયામાં ફેલાયા ત્યારે ત્યાં પહેલેથી રહેતી અન્ય માનવ પ્રજાતિઓ જેમ કે નિયેન્ડરથલ અને ડેનિસોવન સાથે એમણે થોડું મિશ્રણ પણ કર્યું હતું.
ઓ, એટલે આપણા ડીએનએમાં એમનો પણ થોડો અંશ છે?
હા, મોટાભાગના યુરોપિયન અને એશિયન લોકોમાં 30% નિયેન્ડરથલ ડીએનએ હોય છે. આપણો ઇતિહાસ ખરેખર બહુ જ જટિલ અને રસપ્રદ છે.
આખી ચર્ચા પરથી ઘણા બધા મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે. આપણે એને ટૂંકમાં તારવી શકીએ. મુખ્ય સંદેશાઓ શું છે આ પુસ્તકોના?
જરૂર. મારા મતે સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી વિચાર છે સામાન્ય વંશવેલો, કોમન ડિસેન્ટ.
એટલે કે બધું જીવન જોડાયેલું છે?
હા, પૃથ્વી પરનું દરેક જીવંત સ્વરૂપ, બેક્ટેરિયા, ફૂગ, છોડ, પ્રાણીઓ બધા એકબીજા સાથે સંબંધિત છે. બધા એક જ મૂળ પૂર્વજમાંથી ઉતરી આવ્યા છે. આ એક જ વિચાર કેટલા બધા જૈવિક તથ્યોને સમજાવી દે છે. પેલી હોમોલોજીની વાત કરી, બધા સજીવોમાં ડીએનએ અને આરએનએનો ઉપયોગ, એકસરખો જેનેટિક કોડ, આ બધું કોમન ડિસેન્ટનો પુરાવો છે. જીવનનું વૃક્ષ, ટ્રી ઓફ લાઈફ, એ આનો સુંદર રૂપક છે.
બીજો મુખ્ય મુદ્દો કયો ગણાય?
કુદરતી પસંદગી, નેચરલ સિલેક્શન, આ ઉત્ક્રાંતિનું મુખ્ય એન્જિન છે. એ પર્યાવરણને અનુરૂપ અનુકૂલન, એડેપ્ટેશન પેદા કરે છે.
એટલે કે સજીવોને એમના પર્યાવરણમાં ટકી રહેવા અને પ્રજનન કરવા માટે જે લક્ષણો જોઈએ તે વિકસાવવામાં મદદ કરે છે.
બરાબર. જેમ કે રણમાં ઊંટની ખૂંદ કે ઠંડા પ્રદેશમાં રીંછની રૂંવાટી. આ કોઈએ ડિઝાઇન નથી કર્યું, આ લાખો વર્ષોની કુદરતી પસંદગીની પ્રક્રિયાનું પરિણામ છે. મ્યુટેશન ભલે રેન્ડમ હોય પણ પસંદગીની પ્રક્રિયા નોન રેન્ડમ છે, એ દિશા આપે છે.
ત્રીજો મુદ્દો આનુવંશિકી વિશે હોવો જોઈએ ને?
અને પછી ડીએનએની શોધે એ ખૂટતી કડી પૂરી પાડી. જીનો કેવી રીતે કાન કરે છે, મ્યુટેશન કેવી રીતે થાય છે, વારસો કેવી રીતે ઉતરે છે, આ સમજથી જ ઉત્ક્રાંતિની મિકેનિઝમ સ્પષ્ટ થઈ. આધુનિક ઉત્ક્રાંતિ સિદ્ધાંત એ ડાર્વિનિઝમ અને જેનેટિક્સનું મિશ્રણ છે.
અને ચોથો મુદ્દો જે આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સના ઉદાહરણમાં જોયો, ઉત્ક્રાંતિ એ સતત ચાલતી, અવલોકન કરી શકાય તેવી પ્રક્રિયા છે.
બરાબર. એ ખાલી કરોડો વર્ષ પહેલા થઈ ગયેલી ઘટના નથી, એ આજે પણ થઈ રહી છે. આપણી આસપાસ કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન, એચઆઈવી વાયરસની દવાઓ સામે પ્રતિકારકતા, ખેતરોમાં જંતુનાશક સામે જીવાતોની પ્રતિકારકતા, આ બધું ઉત્ક્રાંતિ જ છે. અને એની સીધી અસર આપણા જીવન પર પડે છે. ખાસ કરીને ભારતમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ આનું જીવંત ઉદાહરણ છે.
પુસ્તકોમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. આપણે એવા કેટલાક મુખ્ય વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો તો એ જ કે ઉત્ક્રાંતિ એ માત્ર અટકળ કે અનુમાન નથી, પણ એક મજબૂત વૈજ્ઞાનિક સિદ્ધાંત, થિયરી છે. વિજ્ઞાનમાં થિયરીનો અર્થ સામાન્ય બોલચાલ કરતાં અલગ છે. એ પુષ્કળ પુરાવાઓ પર આધારિત અનેક અવલોકનોને સમજાવતું એક વ્યાપક માળખું છે.
બીજો એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, કુદરતી પસંદગી અંધ છે, એ ભવિષ્ય જોઈ શકતી નથી.
બરાબર. એ કોઈ લાંબા ગાળાનું પ્લાનિંગ નથી કરતી, એ ફક્ત તાત્કાલિક સ્થાનિક પર્યાવરણમાં જે તે સમયે શું ફાયદાકારક છે એના આધારે કામ કરે છે.
એટલે જ ઉત્ક્રાંતિ હંમેશા પરફેક્ટ સોલ્યુશન નથી આપતી, પણ કામ ચલાવ અથવા પૂરતું સારું સોલ્યુશન આપે છે.
હા, અને એ કોઈ નિશ્ચિત લક્ષ્ય તરફ પણ નથી જતી.
ત્રીજો વિચાર ડીએનએને લગતો હતો.
હા, ડીએનએ અને સાર્વત્રિક આનુવંશિક કોડ એ સામાન્ય વંશવેલો માટે લગભગ નિર્ણાયક પુરાવો છે. એ હકીકત કે પૃથ્વી પરના લગભગ બધા જ જીવો, બેક્ટેરિયાથી લઈને માણસ સુધી, માહિતી સંગ્રહ કરવા અને પ્રોટીન બનાવવા માટે એક જ જેનેટિક કોડનો ઉપયોગ કરે છે, એ કોમન એન્સેસ્ટ્રીનો બહુ જ મજબૂત પુરાવો છે.
અને છેલ્લો પણ બહુ મહત્વનો વિચાર, માનવીઓ ઉત્ક્રાંતિનું શિખર કે અંતિમ બિંદુ નથી.
બિલકુલ. આપણે પેલા જીવનના વિશાળ ડાળીઓવાળા વૃક્ષની ફક્ત એક ડાળી છીએ, લાખો પ્રજાતિઓમાંની એક. આ વિચાર આપણને માનવ કેન્દ્રિતતામાંથી બહાર કાઢે છે અને જૈવ વિવિધતા પ્રત્યે આદર વધારે છે. આપણે ખાસ છીએ, પણ આપણે એકલા જ ખાસ નથી.
તો આ બધી સમજણનો વ્યવહારમાં શું ઉપયોગ? શું ઉત્ક્રાંતિનું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કામ લાગે?
અરે બિલકુલ લાગે. આ ખાલી શૈક્ષણિક ચર્ચા નથી, એના બહુ જ પ્રેક્ટિકલ ઉપયોગો છે.
જેમ કે,
સૌથી પહેલા તો દવા અને જાહેર આરોગ્ય. ચેપી રોગો ફેલાવતા વાયરસ જેમ કે ફ્લૂ, એચઆઈવી, કોવિડ અને બેક્ટેરિયા કેવી રીતે ઉત્ક્રાંતિ પામે છે એ સમજવું રસી અને દવાઓ વિકસાવવા માટે અત્યંત જરૂરી છે.
પેલું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સવાળું ઉદાહરણ,
હા, એનો સામનો કેવી રીતે કરવો, નવી દવાઓ કેવી રીતે બનાવવી, એન્ટીબાયોટિકનો ઉપયોગ કેવી રીતે નિયંત્રિત કરવો, આ બધા માટે ઉત્ક્રાંતિની સમજ જરૂરી છે. ભારતમાં ટીબી જેવી બીમારીઓ સામે લડવા આ બહુ જ અગત્યનું છે. અમુક આનુવંશિક રોગો જેમ કે સિકલ સેલ એનિમિયા અમુક વસ્તીમાં કેમ વધુ જોવા મળે છે એની પાછળ પણ ઉત્ક્રાંતિના કારણો છે.
ખેતીવાડીમાં કેવી રીતે ઉપયોગી છે?
ખેતી અને ખાદ્ય ઉત્પાદનમાં આપણે હજારો વર્ષોથી પાક અને પાલતુ પ્રાણીઓમાં સુધારા કરતા આવ્યા છીએ. એ શું છે? એ કૃત્રિમ પસંદગી છે, જે ઉત્ક્રાંતિનો જ એક પ્રકાર છે.
હા, આપણે આપણને ગમતા લક્ષણો પસંદ કરીએ છીએ.
બરાબર. બીજું, ખેતરોમાં જીવાતો અને નિંદણ જંતુનાશક કે નિંદણનાશક દવાઓ સામે પ્રતિકારકતા કેળવી લે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા, જેમ કે પાકની ફેરબદલી કરવી કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અપનાવવું, એના માટે પણ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો સમજવા પડે. ભારતમાં કપાસમાં બીટી રેઝિસ્ટન્સનો પ્રશ્ન આનું ઉદાહરણ છે.
અને પર્યાવરણના સંરક્ષણમાં?
સંરક્ષણ જીવવિજ્ઞાનમાં પણ ઉત્ક્રાંતિ મહત્વની છે. જે પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે એમને બચાવવા માટે એમની આનુવંશિક વિવિધતા જાળવવી પડે છે. કેમ? કારણ કે વિવિધતા હશે તો જ ભવિષ્યમાં પર્યાવરણ બદલાય તો એ અનુકૂલન સાધી શકશે.
એટલે વિવિધતા એ ભવિષ્ય માટેની વીમા પોલિસી જેવું છે.
હા, કહી શકાય. બીજું, જે આક્રમક પ્રજાતિઓ હોય,
ઇન્વેઝિવ સ્પીશીસ,
જે બહારથી આવીને સ્થાનિક ઇકોસિસ્ટમને નુકસાન કરે, એ કેવી રીતે ઝડપથી ફેલાય છે અને સફળ થાય છે એ સમજવામાં પણ ઉત્ક્રાંતિ મદદ કરે છે.
તો અંતે આ પુસ્તકો અને આપણી આખી ચર્ચા પરથી મુખ્ય શું શીખવા મળ્યું? તમારો ફાઇનલ ટેકઅવે શું છે?
મારા માટે તો સૌથી મોટી વાત એ છે કે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કેટલો બધો શક્તિશાળી અને એકીકૃત કરનારો છે.
યુનિફાઈંગ પ્રિન્સિપલ.
જીવવિજ્ઞાનના લગભગ દરેક પાસાને, માઇક્રોસ્કોપિક લેવલથી લઈને ઇકોસિસ્ટમ સુધી, બધાને એક તાંતળે બાંધે છે. અને બીજું કે આધુનિક વિજ્ઞાને, ખાસ કરીને મોલેક્યુલર બાયોલોજી અને જેનેટિક્સે આ સિદ્ધાંતને કેટલો મજબૂત અને નક્કર પુરાવા આધારિત બનાવ્યો છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે ઉત્ક્રાંતિ કોઈ પૂર્વ નિર્ધારિત દિશામાં નથી જતી. એમાં આકસ્મિકતા, ચાન્સ અને જરૂરિયાત, નેસેસિટી એટલે કે પર્યાવરણનું દબાણ, બંનેનો ભાગ છે. એ આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત અને ગતિશીલ છે, અને એ પણ કે સાવ સાદા નિયમો અને પ્રક્રિયાઓમાંથી પણ લાખો કરોડો વર્ષોમાં કેરી અકલ્પનીય જટિલતા અને વિવિધતા સર્જાઈ શકે છે. તે પ્રકૃતિની ક્રિએટિવિટીનું પ્રમાણ છે.
અને આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
હા, જરૂર.
જો ઉત્ક્રાંતિ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે અને અત્યારે માનવ પ્રવૃત્તિઓને કારણે ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, જંગલોનો નાશ, પર્યાવરણ અભૂતપૂર્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, તો ભવિષ્યમાં પૃથ્વી પરનું જીવન કઈ દિશામાં ઉત્ક્રાંતિ પામશે? શું ખુદ માનવજાતિમાં પણ કોઈ ઉત્ક્રાંતિજન્ય ફેરફારો આવી શકે છે? આ બહુ મોટા અને વિચારવા જેવા પ્રશ્નો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.